20th December, third ball, class number 1.
Namo Arihantaram, Namo Siddharam, Namo
આપણે પાઠશાળાના ક્રમમાં આજે લગભગ 5મા વર્ષમાં આપણે એન્ટર થઈએ છીએ. 4 વર્ષથી આપણી પાઠશાળા ચાલે છે. એમાં પહેલા ફર્સ્ટ 1.5 યર્સમાં આપણે જૈન તત્વ પરિચય કરીને બુક છે, એના આધારથી વિશ્વ દ્રવ્ય ગુણ પર્યાય 6 દ્રવ્ય 7 તત્વ એનું એક બેઝિક નોલેજ આપણે મેળવ્યું હતું. એના પછી લગભગ 1 વર્ષ આપણે 6 ડાળામાં પહેલી ડાળ ઉપર સ્વાધ્યાય થયો છે, બરાબર. અને હવે આ લગભગ છેલ્લા 6 મહિનામાં આપણે બીજી ડાળનો સ્વાધ્યાય પૂરો થયો છે. લાસ્ટ વીક એક્ઝામ હતી અને ઘણા લોકોએ બહુ સરસ પેપર લખ્યા છે, એટલે આઈ વોન્ટ ટુ સ્પેન્ડ સમ ટાઈમ ઓન ધી આન્સર્સ અને કેવી રીતના લોકોએ કર્યું. આન્સર્સ આઈ વિલ નોટ ગીવ, કદાચ કોઈ ન લખ્યા હોય તો પેપર લઈ જઈ શકે છે, આઈ હેવ એક્સ્ટ્રા કોપીઝ ટુડે. લગભગ 20-25 લોકોએ એક્ઝામ આપી છે અને ધ પર્ફોમન્સ ઇઝ વેરી ગુડ. ધ પેપર વોઝ સ્લાઇટલી ડિફિકલ્ટ ધીસ ટાઈમ, પણ નોટ ધેટ ડિફિકલ્ટ, એકચ્યુઅલી બહુ ઇઝી છે. પણ એવરી ટાઈમની જેમ આપણે રાજકોટથી ડોલીબેન શાહ જે પેપર લખે છે એમને સૌથી હાઈએસ્ટ માર્ક્સ આવ્યા છે, એમને 48 માર્ક્સ છે. એના પછી સેકન્ડ હાઈએસ્ટ આપણા પાર્લા મંદિરમાંથી છે, જે એક રીનાબેન કરીને છે અને વિપુલભાઈ આજે નથી આવ્યા, હમણાં આવશે કદાચ, તો એમને સાથે મળીને પેપર લખ્યું છે, તો એમને સેકન્ડ હાઈએસ્ટ છે, એટલે બહુ સરસ છે. થર્ડ હાઈએસ્ટ માર્ક દુબઈથી એક શોભના આંટી કરીને છે. એ લોકો ત્યાંથી આવી રીતના ઓડિયો ક્લાસીસ સાંભળે છે અને પછી આપણી સાથે ગુરુદેવના બી પ્રવચન સાંભળે, કદાચ ઓડિયો ક્લાસ બી સાંભળે અને આપણી સાથે ફોલો કરીને એક્ઝામ પેપર લખે છે. એટલે એ લોકોનું ડેડિકેશન બહુ જ સરસ છે. છેલ્લા આટલા 4 વર્ષોથી આપણી સાથે લોકો રેગ્યુલર ફોલોઅપમાં છે, તો એમને 46 માર્ક આવ્યા છે શોભના આંટીને. અને એના પછી આપણા ક્લાસમાંથી 2 જણને 45 આવ્યા છે, તોરણબેન શાહ અને કિન્નરીને, અને પછી 44 માર્ક્સ છે બાકી આંટીને, બરાબર. આવી રીતના આપણે ટોપ 5 જણ છે. હજી પણ લોકોનો આવે છે પેપર, આજે બી એક જણનું આવ્યું છે અને કદાચ હજી તમે લઈ જશો તો પણ આવશે, એટલે એ આપણે ચેક કરીને પછી અનાઉન્સ કરીએ. હવે એ જ સ્વાધ્યાયના ક્રમમાં આપણે આગળ વધીએ છીએ અને હવે આપણે થર્ડ ઢાળ આજથી શરૂ કરીએ છીએ. ફરીથી એકદમ હાઈ લેવલ પર જોઈ લઈએ તો આખી 6 ઢાળા જે આ શાસ્ત્ર છે એનો ક્રમ કઈ રીતે છે, એનો ઓર્ડર કઈ રીતે છે. સૌથી ફર્સ્ટ ઢાળમાં શેનું વર્ણન છે, જે આ જીવ અનાદિકાળથી 4 ગતિમાં જે પરિભ્રમણ કરે છે તો કેવા કેવા દુઃખ ભોગવે છે એનું વર્ણન. આપણે ડોક્ટર પાસે જઈએ તો સૌથી પહેલા આપણને બતાવે કે ભાઈ તને અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, પછી નક્કી કરે કે હા જો અહીંયા દુખે છે અને આ આ તારા સિમ્પટમ્સ છે, એનું રૂટ કોઝ આ પર્ટિક્યુલર વસ્તુ છે, બરાબર. અને રૂટ કોઝ નક્કી કર્યા પછી આપણને દવા આપે ને, પછી આપણને સમજાવે કે જો તું આને આમ ફોલો કરીશ તો આ રૂટ કોઝ દૂર થશે અને તારું બીમારી મટી જશે. એવી જ રીતે આમાં પહેલી ડાળમાં 4 ગતિના દુઃખોનું વર્ણન કર્યું, બીજી ડાળમાં એને એ દુઃખોનું કારણ બતાવ્યું આપણને. કારણ શું બતાવ્યું? અને એનાથી પણ મોટું મિથ્યા દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એ આ સંસારમાં પરિભ્રમણનું મેઇન રૂટ કોઝ કહો, મેઇન કારણ છે, બરાબર. હવે થર્ડ ડાલમાં એનું સોલ્યુશન બતાવશે કે એને કેવી રીતના દૂર કરી શકાય છે, એટલે એને સમ્યક દર્શન કેવી રીતના પ્રાપ્ત કરી શકાય એનો ઉપાય બતાવશે ત્રીજી ડાલમાં. એના પછી આગળ ચોથી ડાલમાં શેનું વર્ણન આવશે? ના, જેવી રીતના આપણે મિથ્યા દર્શન જ્ઞાન ને ચારિત્ર જોયું ને, તો હવે સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર આવશે. પણ હવે આ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર બહુ ઇલાબરેટ થઈને આવશે, એટલે ત્રીજી ડાલમાં ખાલી સમ્યક દર્શન નું જ વર્ણન છે, ચોથી ડાલમાં સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં દેશ ચારિત્ર નું વર્ણન આવશે. દેશ ચારિત્ર એટલે શું? કે આપણા જેવા શ્રાવક જે ઘરે રહીને કઈ ટાઈપના આચરણ ફોલો કરી શકે એનું વર્ણન આવશે. પછી પાંચમી ઢાલ અને છઠ્ઠી ઢાલમાં મુનિરાજનું વર્ણન આવશે, અને છેલ્લે છઠ્ઠી ઢાળના એન્ડમાં હરિયન ભગવાન ને સિદ્ધ ભગવાન સુધી આપણને લઈ જશે. બરાબર, આ ઓવરઓલ આખો ફ્લો સમજાય છે? ઓકે, તો હવે એમાં આપણે ત્રીજી ઢાળમાં એન્ટર થઈએ છીએ. સૌથી પહેલા હવે ત્રીજી ઢાળને બી એકદમ હાઈ લેવલ પર જોઈ લઈએ, તો આપણને સમજાય કે આખી ત્રીજી ઢાળમાં શું કન્ટેન્ટ આવવાનું છે. બરાબર, તો તમે મારી સાથે ફોલોઅપ કરજો. કોઈની પાસે બુક નથી એવા છે તો આ બુક પાછળ પાસ કરો ને જરા. ત્રીજી ઢાળમાં પેજ નંબર 55 શરૂ ક્યાંથી કરે છે? કે સાચું સુખ શું છે? હવે કે છે સાચું સુખ મોક્ષ છે, તો પછી એમ કે છે મોક્ષ બે, મોક્ષ માર્ગ બે પ્રકારે છે. બરાબર, અને એમાંથી સમ્યક દર્શન નો મહિમા, એ મોક્ષ માર્ગ નું કારણ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર ને બતાવશે. આટલું બધું આ ફર્સ્ટ ગાથામાં જ છે, પછી એમાંથી સમ્યક દર્શન શરૂ કરશે. એટલે આપણે એવરી ટાઈમ ત્રી ડાયગ્રામ થી સમજે ને એમ સમજો, એટલે સુખ પછી મોક્ષ માર્ગ, અને એને ત્રણ ટાઈપ થી બતાવશે. એમાં સમ્યક દર્શન ની શરૂઆત હવે કરે છે, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ આગળની ઢાળમાં આવશે. આટલું ક્લિયર છે? અહીંયા આ થર્ડ ઢાળ નો કન્ટેન્ટ છે, આ ફોર્થ ઢાળ નો કન્ટેન્ટ છે, અને સમ્યક ચારિત્ર ફિફ્થ સિક્સ્થ, એટલે ફોર્થ ફિફ્થ સિક્સ્થ બધામાં ફોર્થ ઢાળ નું આવે છે. થોડું આટલું સમજાય છે? ઓકે, તો હવે હમણાં આપણે સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર પર ફોકસ નહીં કર્યું, હમણાં આપણે સમ્યક દર્શન પર ફોકસ કરશું. ઓકે, હવે સેકન્ડ ગાથા ઉપર આવી જાઓ. બે પેજ છોડીને સેકન્ડ ગાથા છે. હવે અહીંયા શું કે છે કે સમ્યક દર્શન બે પ્રકારથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ છે. કઈ બે પ્રકારથી છે? સેકન્ડ ગાથામાં શેનું આવે છે? નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, અને આગળની ગાથાઓમાં વ્યવહારનું આવશે વર્ણન. સમજાય? આપણે શું જોઈએ છે કે ઓવરઓલ ફ્લો થર્ડ ડાલમાં કેવી રીતના આવે, તો સુખથી શરૂ કરશે, પછી એમાં મોક્ષ માર્ગ બતાવશે. મોક્ષ માર્ગ ત્રણ પ્રકારનો છે એમ કે છે. બરાબર, ત્રણ પ્રકારનો છે એમ કે છે. હવે ત્રણે પ્રકાર બે ટાઈપથી વર્ણવવામાં આવે છે, એક નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને એક વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. બરાબર, હવે નિશ્ચયમાં તો એક ગાથામાં આખું સમજાવી દેશે કે નિશ્ચય સમ્યક દર્શન કોને કહેવાય, નિશ્ચય સમ્યક જ્ઞાન કોને કહેવાય. એ જો આ સેકન્ડ ગાથામાં બધું આ નિશ્ચયનું આખું આવી ગયું આ સેકન્ડ ગાથામાં, રાઈટ? પછી આગળ થર્ડ ગાથામાં વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ કે છે. તો એની અંદર શું કે છે? વ્યવહારની અંદર એમ કે છે કે સાત તત્વોની સાચી શ્રદ્ધા એ વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. બરાબર, સમજાયું? એટલે આ તો જો ધીસ ઇઝ ફર્સ્ટ ગાથા, ધીસ ઇઝ સેકન્ડ ગાથા, ધીસ ઇઝ થર્ડ ગાથા. હવે જે આગળની ફોર્થ ફિફ્થ ને બધી ગાથાઓ છે, થર્ડ આમાંથી આખું ઇલાબોરેશન આવશે સાત તત્વોનું ફરીથી. બરાબર, તો આને ઇરેઝ કરું, આગળ વધીએ.
હવે વ્યવહાર ઉપર ફોકસ કરશે એટલે ધ્યાન રાખજો ખાલી.
જો આગળ હવે ફોર્થ ગાથામાં શું કહે છે, હવે જીવના ભેદો, બધા જીવ તત્વ જે છે એના ભેદ, એટલે સાત તત્વોમાં પહેલા જીવ લીધું બરાબર, એ જીવના ત્રણ ભેદ કહે છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. હવે એ ત્રણનું વર્ણન ફોર્થ ગાથા, ફિફ્થ ગાથા અને સિક્સ્થ ગાથા સુધી આવે છે. સમજાવી આખો ફ્લો. ફોર્થ ફિફ્થ સિક્સ્થમાં એનું વર્ણન કર્યું, હવે સાતમી ગાથામાં અજીવ તત્વનું વર્ણન આવે છે. બધાને મળે છે? કોઈને નો મળ્યું હોય એવું કન્ફ્યુઝન? ડુ યુ હેવ બુક? અચ્છા, યુ કેન કમ હિયર ઇફ યુ વોન્ટ ટુ શેર. હા, જો સાતમી ગાથામાં હવે અજીવ તત્વનું વર્ણન આવે છે. ચાર પાંચ છ માં જીવ તત્વનું વર્ણન આવ્યું, હવે સાતમી માં અજીવ, પછી આગળ આઠમી ગાથામાં એ અજીવનું કમ્પ્લીટ કરીને આશ્રવનું વર્ણન શરૂ કરે છે બરાબર. આગળ નવમી ગાથામાં આશ્રવનો ત્યાગ, પછી બંધ, સંવર અને નિર્જરા. સમજાયું આટલું? બંધ, સંવર અને નિર્જરા. પછી આગળ આગળ દસમી ગાથામાં મોક્ષનું સ્વરૂપ અને વ્યવહાર સમ્યકનું લક્ષણ અને કારણ. અહીંયા સુધી વ્યવહાર સમ્યક પતી ગયું. સમજાય છે? ઓકે, આપણે ક્યાંથી શરૂ કર્યું હતું કે નિશ્ચય અને વ્યવહાર સમ્યક દર્શન બરાબર. આટલું વર્ણન ક્યાં સુધી આવ્યું? ફર્સ્ટ થી એમ સમજો ને લગભગ અહીંયા સુધી, ટેન્થ ગાથા સુધી. દિસ ઇઝ ધી એન્ડ ઓફ ફર્સ્ટ ટોપિક. હવે સેકન્ડ ટોપિક શું છે? થર્ડ ડાલમાં જો અગિયારમી ગાથા જુઓ. અગિયારમી ગાથા હવે કે છે સમ્યક્તોના 25 દોષનું વર્ણન. 25 દોષનું વર્ણન. પછી થર્ડ ટોપિક આગળ સમ્યક્ત. આગળની ગાથા 12મી, સમ્યક્તના 8 અંગો અને ઈ 8ના દોષો બરાબર, એટલે 8 અંગ. હવે અહીંયા સમ્યક તો એટલે સમ્યક દર્શન સમજી લેવાનું બરાબર. આગળ વધ્યું છે એના પછી 13મી ગાથાનો સેકન્ડ ઉત્તરાર્ધ. હવે શેની વાત આવે છે? શેની વાત આવે છે? અહીંયા 8 મધ ની વાત આવે છે. મધ એટલે શું? મધ એટલે આપણને ઈગો હોય ને, તો એ 8 પ્રકારના મધ હોય છે. રૂપ મધ, કુલ મધ, જાતિ મધ, એ બધાનું વર્ણન અહીંયા આવશે. એના પછી શેનું વર્ણન આવે છે આગળ? સમ્યક. 6 અનાયતન. જો 14th ગાથાનો ઉત્તરાર્ધ છે, 14th ગાથાનો ઉત્તરાર્ધ, એમાં 5th ટોપિક 6 અનાયતન. અને 3 મૂર્તા, આ બધું એક સાથે આવે છે. પછી આગળ શેનું વર્ણન આવે છે? અવ્રતિ. હવે અહીંયા એકચ્યુઅલી સમ્યક દર્શનનો મહિમા બતાવે છે. એ 2-3 ગાથા સુધી જ આવશે સમ્યક દર્શનનો મહિમા. એટલે આ 15, 16 અને 17 આ ત્રણેય ગાથાઓમાં લગભગ આની જ વાત આવે છે. એમાં 16 ગતિમાં ખાલી એમ આવશે કે જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયો એ ક્યાં ક્યાં ઉત્પન્ન નથી થતા એ બધી જગ્યા, પણ લગભગ આ 15 થી 17 સમ્યક દર્શનનો મહિમા આવે છે. સમજાય? આટલું આપણું કન્ટેન્ટ છે થર્ડ ડાલની અંદર. થર્ડ ડાલની અંદર આટલું આખું કન્ટેન્ટ આપણે ભણવાના છીએ. કોઈને આવો કાંઈ ડાઉટ છે? કાંઈ ક્વેશ્ચન્સ છે? આર યુ ક્લિયર?
નિશ્ચયનો મિનિંગ શું
થાય? શેનો
નિશ્ચય?
એ હમણાં આપણે કરશું. એઝ વી ગો ઇન ટુ ધીસ હમણાં આપણે એ જ કરશું બરાબર. ઓકે, કેન વી મૂવ ફર્ધર? જો આમાંથી આપણે હવે ફર્સ્ટ ટોપિક ચાલુ કરીએ છીએ, ફર્સ્ટ ગાથામાં, તો થર્ડ ઢાલની ફર્સ્ટ ગાથા, પેજ નંબર 54. અગેન આપણે બધા એક સાથે ગાથા ગાઈએ. જો आत्मा को हित है सुख सो सुख आकुलता बिन कहिए आकुलता शिव मानी न ताते शिव मगदाग्यो शैये सम्यक दर्शन ज्ञान चरण शिव मगसो द्विविध विचारो जो सत्यारत रूप सो निश्चय कारण सो व्यवहारो। आ पहली गाथा में शेनु वर्णन आवे छे जेनु टाइटल आपणे जोईए साचू सुख બે પ્રકારે મોક્ષ માર્ગનું કથન અને સમ્યક દર્શનનો મહિમા આ ત્રણ વસ્તુનું આ એક સાથે વર્ણન આવે છે. સી વેન વી સ્ટાર્ટેડ સેકન્ડ ડાલ ઇટ કનેક્ટેડ વિથ ધ ફર્સ્ટ ડાલ. કેવી રીતના કે ફર્સ્ટ ડાલમાં ચાર ગતિના દુઃખોનું વર્ણન કર્યું અને પછી સેકન્ડ ડાલની ફર્સ્ટ ડાલમાં શું કીધું? હા, કેવી રીતના શરૂ કર્યું કે એસે મિથ્યા દ્રગ જ્ઞાન ચરણ, ત્યાં જેવું વર્ણન કરીને આવ્યા એવા દુઃખોનું કારણ શું છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યાચાર. એવી જ રીતે અહીંયા હવે ઓલા સાથે સેકન્ડ ડાલ સાથે કનેક્ટ કરે છે, ફર્સ્ટ અને સેકન્ડ બેવ ડાલ સાથે કનેક્ટ કરે છે. કેવી રીતના? કે અત્યાર સુધી શું કીધું આપણને કે જીવ જો આવી રીતના ચાર ગતિથી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે અને એનું મેઇન મિસ્ટેક શું છે? કે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર. હવે અહીંયા શરૂ એવી રીતના કરે છે કે જો આત્માનું સુખ શું છે પહેલા એ સમજો કે અત્યાર સુધી જીવ દુઃખ ભોગવતો આવ્યો છે, હવે રિયલ સુખ શું છે એ સમજો. એટલે શું કહે છે કે આત્મ કો હિત હે સુખ. આત્માનું હિત શું છે? કે સુખી થવું એ આત્માનું હિત છે. આપણે પણ આપણી લાઈફમાં એવરી એફર્ટ જે આપણી જીવનમાં કરીએ છીએ સુખી થવા માટે જ કરીએ છીએ ને, રાઈટ? આપણે ઘણા એક્ઝામ્પલ્સ બી ઘણી જગ્યાએ આપવામાં આવે છે એના માટે કે આપણે પલાટી વાળીને બેઠા હોય તો શું કામ મળીએ છીએ કે એમ જરા પગ દુખવા લાગે તો આપણને એમ થાય હવે હું દુખી છું આને કારણે, તો જરાક એડજસ્ટ થાવ તો મને સુખ થશે, બરાબર? એવી રીતે આપણું એજ્યુકેશન તેના માટે હોય છે કે હું ભણીશ તો આગળ જઈને હું જરા વધારે પૈસા કમાઈશ તો એને કારણે હું સુખી થઈશ, બરાબર? અથવા તો આપણે જમવામાં પણ આમ જમવા તો કાંઈ પણ જમવાથી પેટ ભરાય ને, પણ એમાં ચોઈસ શું કામ હોય કે એ હું ખાઈશ તો એ ટેસ્ટ મને ભાવશે તો હું સુખી થઈશ, બરાબર? આપણા જીવનમાં એવરી ઓબ્જેક્ટિવ ઇઝ કે સુખી થવું એ છે. હવે એમાં આપણે રસ્તો જે લઈએ છીએ દેટ મે નોટ બી ટ્રુ, અને એ જ આપણને અહીંયા કહેશે કે આપણે જે અત્યાર સુધી કરતા આવ્યા છે એ બધું સુખી થવાના રસ્તા છે, જ્યારે અહીંયા સુખી થવાનો રસ્તો શું છે એ આપણને કહે છે, બરાબર? તો આત્મ કો હિત હે સુખ, આત્માનું હિત છે સુખી થવું. સેકન્ડ લાઈન, તો સુખ આકુલતા બિન કહીએ. એટલે શું કે એ સુખ કેવું છે કે જેમાં આકુલતા ન હોય એવું. હવે આકુલતા મતલબ આકુલતા વર્ડનો મીનિંગ શું છે બોલ, ખબર તને? અકળામણ અનઇઝીનેસ ધીઝ આર ઓલ એક્સટર્નલ સિમ્પટમ્સ, પણ એની પાછળ આપણને જે ફીલિંગ આવે છે અંદરથી કે આપણને જે એમાં અનસેટિસ્ફેક્શન જેવું છે, આપણને એમાં અનઇઝીનેસ લાગે છે, વી હેવ અ ડિઝાયર કે ના આનાથી હટીને આ ટોપિક કેવી રીતના મારો દૂર થાય, એ પાછળની બેકગ્રાઉન્ડની જે આપણી ભાવના છે એને આકુલતા કહેવાય છે, બરાબર? તો આપણે કોઈ પણ વસ્તુ આપણી ડેઇલી લાઈફમાં લઈ લઈએ, જેવી રીતના કે સપોઝ હવે આપણને કોઈ સારું જમવાનું આપે છે, વોટ એવર આપણી ચોઈસનું જમવાનું આપે છે, રાઈટ? તો એમાં તો અનઇઝીનેસ નથી, એમાં તો આપણને બહુ હેપીનેસ જેવું લાગે છે કે ના ધીસ ઇઝ ગુડ, આઈ એમ ગેટિંગ વોટ આઈ લાઈક, બરાબર? પણ એની પણ પાછળ બેકગ્રાઉન્ડમાં જે કોન્સ્ટન્ટ ડિઝાયર છે આપણી, કોન્સ્ટન્ટ ગ્રીડીનેસ જેવું છે કે મને આ મળે તરત અને હું ખાઈને સેટિસ્ફાઈ થાઉં. સપોઝ આપણને ગુલાબજાંબુ બહુ ભાવતું હોય અને હજી તો બને છે, પણ ત્યાં વી ગેટ સો એક્સાઇટેડ અને એક્સાઇટમેન્ટમાં આપણને જે અંદર કોન્સ્ટન્ટ એના માટે ડિઝાયર થયા કરે છે, તો એક્સટર્નલી તો આપણને એમ લાગે કે નહીં આઈ એમ હેપી, પણ એકચ્યુઅલી વી આર નોટ હેપી. એકચ્યુઅલી તો આપણને અંદરથી એના માટે જે કોન્સ્ટન્ટ ડિઝાયર અને ગ્રીડીનેસ છે એ જ આપણું દુઃખ છે. જે ખરાબ વસ્તુ આપણને મળે અને એના માટે જીવ બેચેન થઈ જાય ત્યારે અમારે ક્યાં ખાવું પડે છે, એ વસ્તુ તો દુઃખ છે જ. સમજાય છે? જે આપણને નો ભાવતું હોય, સપોઝ કારેલાનું શાક આપે એકદમ કડવું હોય, આપણને નો ભાવતું હોય, તો એમાં તો આપણે અનઈઝી થઈએ જ છે ને, એ તો દુઃખ લાગે જ છે. પણ જે ભાવતી વસ્તુ હોય એમાં આપણે એક્સાઇટ થઈને પાછળ જે અનઈઝીનેસ હોય છે એ પણ દુઃખનું જ કારણ છે. હવે આ જ વસ્તુ બીજા કોઈમાં લઈ લો કે સપોઝ આપણે રસ્તામાં જઈએ છીએ, બરાબર. હવે રસ્તામાં આપણે મર્સિડીઝમાં બેસીને પણ જઈએ છીએ ગાડીમાં, તો આપણને વી શુડ બી હેપી ને કે ભાઈ ધીસ ઇઝ ધ બેસ્ટ યુ કેન ગેટ. પણ તો પણ આગળ રિક્ષાવાળો એકદમ સ્લો ચલાવતો હોય અને આપણને જવા ન દે, તો આપણને કેટલું અનઇઝીનેસ ફીલ થાય છે. હા, હવે સપોઝ આપણને જવા પણ દે તો પણ આપણને કોન્સ્ટન્ટલી એમાં એક ડિઝાયર રહ્યા કરે છે કે હું આટલું ફાસ્ટ ચલાવું, આમ બીટ કરું, આમ એક્સપિરિયન્સ કરું, અને જે એ ડિઝાયર છે એ ક્યારે સેટિસ્ફાઈ થતી જ નથી આપણી. સમજાય છે? આવું જ આપણે જીવનના બધા પ્રસંગમાં લઈ લઈએ તો આપણી જે ડે ટુ ડે લૌકિક એ જે કોલોક્વિયલ લાઈફ છે એમાં એવરીથિંગ ઇઝ સચ કે જ્યાં આપણને અંદર સેટિસ્ફેક્શન મળતું જ નથી. કેમ? કેમ કે આપણે કોન્સ્ટન્ટ એવા ફોલ્સ ગોલ્સની પાછળ ભાગીએ છીએ કે જે ક્યારે આપણે અચીવ થતા જ નથી. એક અચીવ થઈ જાય તો બીજો આપણે ક્રિએટ કરીએ છીએ.
સમજાય?
ઇટ ઓટોમેટિકલી કમ્સ, ધેટ્સ ટ્રુ. વાય? બિકોઝ વી આર ઓટોમેટિકલી ટ્યુન્ડ ટુ મેક મિસ્ટેક અનાધિકારથી. એને જ અગ્રહિત મિથ્યાત્વ કહેવાય છે. એ ઓટોમેટિક જે આવે છે દેટ ઇઝ બિકોઝ આપણા માઇન્ડની ડેફિનેશન બધી ખોટી. માઇન્ડ ઇઝ ઓલ્સો નોટ ધ કરેક્ટ વર્ડ, પણ આપણી જ્ઞાનમાં, આપણી માન્યતામાં આપણે બધી ડેફિનેશન ખોટી બાંધીને રાખી છે. આપણી ડેફિનેશન જનરલી શું હોય કે ભાઈ મારી પાસે મારુતિ 800 છે, પણ ઇટ્સ ઓકે ઇફ આઈ ગેટ સમથિંગ બિગર ધેન આઈ એમ હેપીયર, રાઈટ? પણ ધ જોબ દેટ મારુતિ 800 ડઝ વર્સિસ વોટ હોન્ડા સિટી વિલ ડુ ઇઝ ધ સેમ. ઇટ વિલ ટેક યુ ફ્રોમ વન પોઈન્ટ ટુ ધી અધર પોઈન્ટ, બરાબર. પણ તો પણ આપણને એમાં શું ડિઝાયર હોય કે ઇટ ઇઝ મોર લક્ઝુરિયસ કાર, એટલે મને એમાં વધારે સુખ મળશે. પણ એકચ્યુઅલી એવું કંઈ થતું નથી, કેમ કે ઇટ્સ અ ફ્લોટિંગ ડેફિનેશન. એકવાર હોન્ડા સિટી આવશે પછી એમ થશે કે હવે કેવી રીતના આગળ જવું, પછી કેવી રીતના આગળ જવું. સમજાય? એટલે આ બધી જે આપણી માન્યતાઓ જે છે એ જ આકુળતાનું કારણ છે. હવે નિરાકુળતા શું હોય પહેલાં એ પણ સમજો. અહીંયા શું કહે છે કે જે આત્માનું સુખ છે એ સુખ કેવું છે કે આકુળતા વગરનું છે. તો એ આકુળતા વગરની લાઈફ કેવી હોય એક ઇમેજિન તો કરીએ ને આપણે, તો આપણને બિલીવ થાય કે ના એમાં સુખ છે, તો આગળ જઈને મતલબ છે, નહીં તો આગળ ભણીને શું ફાયદો. કેમ કે આગળ આખી થર્ડ ચાલમાં એમ જ કહે છે કે ભાઈ જીવ આકુળતા વગર કેવી રીતના થાય છે અને થાય તો પછી એને કેવું ગ્રેટ બન્યું છે. એ આકુળતા વગરની લાઈફ કેવી હોય બોલો એની વાત. હા, ગુડ ફિલિંગ એટલે કઈ જાત? એક્સપેક્ટેશન, ઓકે, ગુડ, શાંતિ, રાઈટ. જે છે એમાં સેટિસ્ફેક્શન, જેવું ચાલે છે એવું ચાલે, બરાબર. એ આકુરતા વગરનું જીવન જોવું હોય ને તો આપણા ભગવાનનું જુઓ. આપણા જે ભગવાન છે, સપોઝ સિમંદર ભગવાન અત્યારના બિરાજમાન છે ને, જેવી રીતના અહીંયા મુંબઈ સિટી છે ને એવી રીતના અહીંયાથી બહુ દૂર એક વિદેહ ક્ષેત્ર કરીને જગ્યા છે. એ વિદેહ ક્ષેત્રની અંદર જેવી રીતના અત્યારના આપણે ફિઝિકલ ફોર્મમાં છે ને, એવી રીતના સિમંદર ભગવાન ત્યાં ફિઝિકલ ફોર્મમાં છે. એમને પણ બોડી છે, એમની અમુક હાઈટ હશે, એમનું અમુક વેઇટ હશે. સમજાય? પણ હવે કરે છે શું? એ કેમ આકુરતા વગરના છે? પોતામાં છે ને જ્ઞાતા દ્રષ્ટા છે. એ કોન્સેપ્ટને જરાક વિચાર કરો, એ સિચ્યુએશનને જરાક વિચાર કરો અને પછી આપણી જે લાઈફ છે એને જરાક કોરિલેટ કરો. એ સિમંદર ભગવાન એક જ જગ્યાએ આવી રીતના બિરાજમાન છે, પગ પર પગ રાખીને પલોટી વાળીને બેસી ગયા છે, બરાબર. હવે એમના માઇન્ડમાં એમના જ્ઞાનમાં શું ચાલે છે? જેવી રીતના આપણે અત્યારનું બધું જાણીએ છીએ ને કે ભાઈ અત્યારના આઈ એમ સ્ટેન્ડિંગ ઓન સેકન્ડ ફ્લોર, અત્યારે આ પર્ટિક્યુલર ટેમ્પરેચર છે, આઈ એમ ફીલિંગ સમ હોટ કોલ્ડ એર કે વોટ એવર, બરાબર. પછી આપણે જોઈએ છીએ કે આટલું ડિસ્ટન્સ પર ઓલું બિલ્ડિંગ છે, આટલા ડિસ્ટન્સ પર અહીંયા ઝાડ છે, આપણને અમુક અવાજ સંભળાય છે, અમુક ટાઈપની સ્મેલ આવે છે, આ બધું આપણે જાણીએ છીએ કે નહીં. એવી જ રીતે પણ સિમંદર ભગવાનને કેવું છે કે બેટા છે, પણ એમને ત્રણ લોકનું બધું જ એક સાથે જણાય છે. એનો શું મતલબ? કે અહીંયા જેવું ટેમ્પરેચર છે પ્લસ અહીંથી કાશ્મીર જાઓ તો ત્યાં કેવું ટેમ્પરેચર હશે, પ્લસ તમે એન્ટાર્કટિકામાં જાઓ તો કેવું ટેમ્પરેચર હશે, એનાથી બી કોલ્ડ ને, કોલ્ડ કોલ્ડર કોલ્ડેસ્ટ. એ ત્રણેય ટેમ્પરેચર સિમંદર ભગવાનને ત્યાં બેઠા બેઠા ફિલિંગ આવે છે, ફિલિંગ આવે છે એટલે કે જણાઈ જાય છે એની જાતે ઓટોમેટિકલી, કાંઈ કરવું નથી પડતું, સમજાય છે? દેટ ઇઝ વન. ભાઈ સેકન્ડ, જેવી રીતે આપણે અહીંયા બેઠા છે તો આપણને કંઈક તો આમ જરાક અવાજ આવે છે ને, ક્યાંક છોકરાઓ કંઈક અવાજ કરતા હોય અથવા તો કંઈક બર્ડ્સનું ચર્પિંગ અવાજ છે, એ બધો અવાજ આપણને આવે છે કે નહીં? હવે અહીંયાથી આપણે સપોઝ ક્યાંય જઈએ બીજી જગાએ તો ત્યાં કેવો અવાજ આવતો હશે, કોઈ ત્રીજી જગાએ જઈએ તો કેવો અવાજ આવતો હશે, આજે ઓન વાગે છે રસ્તા પર, એ બધા જ અવાજ ત્યાં સિમંદર ભગવાનને બેઠા બેઠા એક સાથે સંભળાય છે, સમજાય છે? આ તો હું બહુ એકદમ કોર્સ એક્ઝામ્પલ હું આપું છું. આવી જ રીતે આ ત્રણ લોક એટલે ખબર છે, ઉપર દેવગતિ, અહીંયા મનુષ્ય લોક, અને નીચે નરકમાં. નરકમાં આટલા અસંખ્ય જીવ છે, એ અસંખ્ય જીવ અસંખ્ય દુઃખ ભોગવે છે, તો બધા એક સાથે ચિલ્લાવતા હશે ને, દુઃખમાં ચિલ્લાવતા હશે ને, તો બધાની ચીસનો અવાજ એમને એક સાથે સંભળાય છે સિમંદર ભગવાન, સમજાય છે? પછી ત્યાં સિમંદર ભગવાન સમોશરણમાં બેઠા છે તો ત્યાં દેવોનું દુંદુભીને બધું વાગે ને, તો 12.5 કરોડ ઇન્સ્ટ્રુમેન્ટ એક સાથે વાગતા હોય, સમજાય છે? એ બધા એમને સંભળાય છે અને બધા ડિસ્ટિંગ્વિશ કરી શકે છે કે જો આનો અવાજ, જો આનો અવાજ, જો આનો અવાજ, સમજાય છે? હવે આ બધું પ્રેઝન્ટ ટાઈમનું છે. સપોઝ હું જ્યારે બોર્ન થયો એ દિવસે એ રૂમમાં કેવું ટેમ્પરેચર હશે, કેવી સ્મેલ હશે, અથવા તો એમાં કેવા અવાજ આવતા હશે, અથવા તો આજથી 50 યર્સ પછી એટ 12th ડિસેમ્બર એટ 11 o'clock હું સપોઝ આ મંદિરમાં અહીંયા ઊભો હોઈશ તો હું ક્યાં ઊભો હોઈશ, ત્યારે કેવા અવાજ આવશે, કેવી સ્મેલ આવશે, સમજાય? પાસ્ટનું અને ફ્યુચરનું બધું જ એમને એક સાથે સિમંદર ભગવાનને જણાય છે.
એની ચેન્જીસ
હી કેન નોટ ચેન્જ ઇટ.
મતલબ
શું છે? દેટ્સ ધ મેઇન મતલબ જે આપણે સમજવાનો, સી દેટ્સ ધ મેઇન પોઈન્ટ. આપણી હ્યુમન બિઈંગની જનરલ ઇમ્પ્રેશન શું હોય છે કે મારી આજુબાજુ જે પણ સર્કમસ્ટાન્સીસ છે, ઇફ આઈ ચેન્જ ઇટ ટુ સૂટ માય સેલ્ફ ધેન આઈ એમ હેપી. બટ ધ હોલ ક્રક્સ ઓફ જૈનિઝમ ઇઝ કે આપણી આજુબાજુ જે સર્કમસ્ટાન્સીસ છે, those are naturally in their own form and we cannot change them. એટલે જે જીવ એને ચેન્જ કરવાની એફર્ટ્સને છોડી દે, પોતાના આત્મામાં જઈને જેવું છે એવામાં જ સેટિસ્ફેક્શન માને અને પોતાના આત્માની શાંતિનો અનુભવ કરે, તો એ જીવ નિરાકુળ કહેવાય છે. હવે આ સિમંદર ભગવાનનું એક્ઝામ્પલ આપતો તો એમને આટલું બધું એક સાથે જણાય છે, જેવું આપણને અહીંયા બધું જણાય છે એવું એમને ત્યાં બેઠા બેઠા જણાય છે. પણ એ તો ખાલી જાણવાનું કામ છે ને, એ ખાલી જાણવાનું કામ થયું. પણ જેવો આત્માનો એ અનુભવ કરીને પોતાના આત્માની શાંતિમાં બેઠા છે, એવું આપણે નથી કરતા. આપણે કોન્સ્ટન્ટલી બધું ચેન્જ કરવાના એફર્ટમાં દુઃખી રહીએ છીએ. આપણી શું ઈચ્છા હોય કે સપોઝ અહીંયા હવા ઓછી છે, લેટ મી પુટ અ ફેન, અહીંયા એક ફેન આવી જશે તો જરાક મને સારું લાગશે, બરાબર, તો મને જરાક સારું લાગશે. હવે ફેન મૂકશું, તો આપણને આજે અવાજ આવવા લાગશે, તો પછી આપણને નેક્સ્ટ ડિઝાયર એમ થશે કે આ અવાજ નો હતો કેટલું સારું. ઇટ નેવર એન્ડ, કેમ કે વી આર નેવર સેટિસ્ફાઈડ વિથ વોટ સર્કમસ્ટાન્સીસ આર અરાઉન્ડ. પ્લસ ધ સેકન્ડ મેઇન પ્રોબ્લેમ ઇઝ કે આપણું ફોકસ છે ને કોન્સ્ટન્ટલી બહાર જ, બહારની વસ્તુઓ તરફ છે, કે આ હવા છે, આમ લાઇટ છે, અહીંયા તડકો છે, અહીંયા આમ છે, સમજાય, આ પર્સન મને બહુ બોધર કરે છે, આ ઓન બહુ અવાજ કરે છે. પણ એ બધાથી હટીને આપણું જે જ્ઞાનનું ફોકસ છે, એ જ્ઞાનનું ફોકસ આપણે આપણા તરફ લઈ આવીએ પાછું, તો એ બધું નેચરલી આપણને સંભળાય જ નહીં કે કંઈ પ્રોબ્લેમ જ ન થાય. છે ને, આપણે ઘણીવાર કંઈક બહુ વાંચવામાં એન્ગ્રોસ હોઈએ તો ટીવી ચાલુ છે, મમ્મી ચિલ્લાવે છે, ગમે તે થતું હોય, પણ આપણને એ તરફ ધ્યાન જ ન હોય કે આપણને આપણું રીડિંગમાં ધ્યાન હોય છે કે નહીં. એવી જ રીતે એ સિમંદર ભગવાન ત્યાં બેઠા બેઠા એમને આટલું બધું જણાય છે, તો પણ એમણે ત્યાંથી ફોકસ હટાવીને પોતાના આત્મા પર ફોકસ રાખ્યું છે, તો હવે એમને કોઈ પણ વસ્તુ ચેન્જ કરવાની કાંઈ ઈચ્છા જ નથી થતી, સમજાય છે. અને પોતાના આત્મામાં ફોકસ એટલે ત્યાં જોઈને હવે એમને બધી જ વસ્તુમાં સેટિસ્ફેક્શન છે, અને પોતાના આત્મામાંથી જે શાંતિ એમને મળે છે, એ શાંતિ દેટ ઇઝ ધ રિયલ મિનિંગ ઓફ નિરાકુરતા. આકુરતા વગર, કીધું ને અહીંયા કે આત્માનું સાચું સુખ શું છે, કે આકુરતા વગરનું લાઈફ એ આત્માનું સાચું સુખ છે, રાઈટ. તો એવી નિરાકુરતા જ્યારે જીવને મળે છે તો દેટ ઇઝ ધ રિયલ સુખ, સમજાય છે. અનધર એક્ઝામ્પલ, સપોઝ હું અહીંયાથી મારી કારમાં જતો હોઉં ઘરે, રાઈટ, અને અહીંયા જંકશન પર મારો અને એક ઓટોવાળાનો એક્સિડન્ટ થઈ ગયો. હા, તો હવે નેચરલ તમે શું કરો, વોટ ઇઝ યોર ફર્સ્ટ રિસ્પોન્સ? ઉતરો ગાડીમાંથી બહાર અને ઓલાને એક ફટાક દઈને થપ્પડ લગાવો કે નહીં? દેટ ઇઝ યોર ફર્સ્ટ નેચરલ રિસ્પોન્સ, રાઈટ, બરાબર કે નહીં? કેમ, આપણી માન્યતા શું છે, એને મિસ્ટેક કરી, એ શું કામ વચમાં આવી ગયો, બરાબર. હવે એમાં વોટ આર ધ ફર્ધર સ્ટેપ્સ, તમે બહુ બધી આર્ગ્યુમેન્ટ કરો, યુ વિલ ટ્રાય ટુ પ્રૂવ કે નહીં યુ વર રોંગ, યુ વિલ ટ્રાય ટુ પ્રૂવ કે નહીં હી વોઝ રોંગ. એમાં આજુબાજુ કોઈ એક બે જણો હોય, હવે એ જેને સપોર્ટ કરે એનો પલડો થોડો ભારી થઈ જાય, બરાબર. ઇવેન્ચ્યુઅલી જે પણ થોડો નરમ માણસ હોય એ દબાઈ જાય અને ઓલો એની પાસે કંઈક પૈસા કઢાવી લઈ જાય, બરાબર. હવે ધીસ ઇઝ અ સિચ્યુએશન વેન યુ વર ડ્રાઇવિંગ અને યુ હેડ એન એક્સિડન્ટ. પણ સપોઝ કોઈ બીજો પર્સન હોય, એનો એક્સિડન્ટ જ ન થયો હોય તો, સમજો છો, વોટ વી આર ડુઈંગ ઇઝ કે એક્સિડન્ટ થયો, એમાં મારો પલટો ભારી હતો, એની મિસ્ટેક હતી, તો આઈ કન્વિન્સ્ડ હિમ અને આઈ ગોટ માય મની, સો આઈ એમ હેપી, બરાબર છે. ઓર મારી મિસ્ટેક નહોતી, પણ તો પણ હી વોઝ ટુ સ્ટ્રોંગ અને આઈ કુડ નોટ ગેટ એનીથિંગ ફ્રોમ હિમ, સો આઈ એમ સેડ. સો વી આર એનગ્રોસ્ડ ઇન ધીસ હેપી અને સેડ, ત્યારે મારો એક્સિડન્ટ થઈ ગયો અને આમ થયું, આમ થયું, આમ થયું. પણ હવે સપોઝ કોઈ બીજો પર્સન હોય, એનો એક્સિડન્ટ જ ન થયો હોય, તો એને મેન્ટલ કેટલી પીસ છે, સમજાય છે કે નહીં? હવે કોઈ ત્રીજો પર્સન હોય, એની પાસે કાર જ ન હોય, તો એક્સિડન્ટનો કંઈ સવાલ જ નથી, બરાબર. તો એને માઇન્ડમાં કેટલી પીસ છે, સમજાય છે કે નહીં? એક્ઝામ્પલ સમજાય છે કે નહીં? તો વેન યુ આર ઇન અ સિચ્યુએશન અને એમાં યુ આર હેપી કે સેડ, એના કરતાં વેન યુ આર નોટ ઇન સિચ્યુએશન એટ ઓલ, તો કેટલી પીસ હોય છે, બરાબર. એ પીસ દેટ ઇઝ ધ રિયલ નિરાકુરતા. સપોઝ અનધર એક્ઝામ્પલ, કે કોઈને બહુ ઓલું હર્પીસ થઈ ગયું હોય સપોઝ, અને એને બહુ એચિંગ આવતું હોય. હા, હવે જ્યારે એને બહુ એચિંગ આવે છે પણ હજી ખંજવાળી નથી શકતો, તો એને બહુ દુઃખ થાય છે કે મને એચિંગ આવે છે, આવે છે, આવે છે, રાઈટ. પણ પછી ફ્રસ્ટ્રેટ થઈને ખંજવાળવા જ લાગે, અને ફોર ધેટ મોમેન્ટ હી ફીલ સો નાઇસ કે હાશ, બરાબર. હવે જે હાશની મોમેન્ટ હોય એને લાગે કે આઈ એમ હેપી, અને જ્યારે ઇચ્છ થતું હતું ત્યારે એને લાગે કે આઈ એમ નોટ હેપી, રાઈટ. પણ હવે અનધર પર્સન હોય એને ઇચિંગ આવતું જ ન હોય તો, સમજાય છે. તો ઇચિંગ નો આવતું હોય ત્યારે કેટલો સુખી છે, સમજાય છે કે નહીં? કેમ કે એ ટોપિક જ નથી આપણા મગજમાં, એ માઇન્ડમાં એ વિકલ્પ જ નથી, સમજાય છે ને? એવી જ રીતે જે ભગવાન છે ને, એમને યુનિવર્સના કોઈ વિકલ્પ જ નથી એમના માઇન્ડમાં. આપણા માઇન્ડમાંથી એના કેટલા વિકલ્પ છે કે અહીંથી હું ઘરે જઈશ, મારે બપોરના આ કરવાનું છે, મારે સાંજના અહીંયા ડિનર માટે જવાનું છે, મારે રાતના ઓલાને મળવાનું છે, અરે પછી મંડેથી તો સ્કૂલ ચાલુ થઈ જશે, અથવા કોલેજ ચાલુ થઈ જશે, અથવા બિઝનેસમાં જવાનું છે, અરે મંડે ઓલા કસ્ટમર સાથે ફોલોઅપ કરવાનું છે, પેમેન્ટ કઢાવવાનું, આમ ગરમ થઈ કરો છે કે નહીં? આપણા માઇન્ડમાં લખવા દેશો ને તો કમસે કમ 50-100 તો હશે મિનિમમ. તો એ 50-100 વિચારોમાં આપણો જીવ નિરંતર ગૂંચવાયેલો જ રહે છે, અને એ 50માંથી એક બી પૂરું થાય તો બાકીના 49 તો દે આર દેર તમને દુઃખી રાખવા માટે, છે કે નહીં? એની સામે આ ભગવાન કેવા છે, એમને કોઈ વિકલ્પ જ નથી. એમને 5 મિનિટ પછી શું અને 1 કલાક પછી શું કઈ વિચાર જ નથી કરવાનો. ભગવાનને છોડો, કુનકુંદ આચાર્યનો વિચાર કરો, ઇમેજિન કરો કે જંગલમાં મુનિરાજ છે, શાસ્ત્ર લખે છે, અથવા તો ઝાડની નીચે ધ્યાનમાં બેઠા છે, રાઈટ? એમનું કઈ શેડ્યુલ ન હોય કે મારે આ ટાઈમે શાસ્ત્ર લખવાનો છે કે મારે આ ટાઈમે જમવા જવાનું છે, કઈ જ ન હોય. એમને વિકલ્પ આવ્યો તો સૌથી પહેલા તો એને દૂર કરીને પોતાના આત્મામાં ધ્યાન રાખવાની ટ્રાય કરે, પણ જો ન રહી શકે ને વિકલ્પ, એટલે થોટ ઇઝ વેરી સ્ટ્રોંગ, તો લખવા બેસીએ, પણ લખતા લખતા બી પોતાના આત્માનું ધ્યાન કરે. પછી એમ થાય કે હવે બહુ લખ્યું પણ મને હજી આત્મામાં ગમે છે તો મૂકી દે, પાછું આત્મામાં ધ્યાન કરે. એમને એવું પણ કમ્પલ્શન નથી કે આખી ગાથા તો પૂરી કરું, 3 શબ્દ લખ્યા પછી એમ થયું કે હવે બહુ તો મૂકી દે, અને પછી ઈ મે કમ બેક આફ્ટર 1 મંથ, પછી 1 મંથ પછી પાછું 4th શબ્દ લઈ, સમજાય છે? એટલે આપણા મુનિરાજોને પણ કેટલી નિરાકુરતા હોય છે કે એમને કોઈ વિકલ્પ જ નથી. તો ભગવાનની વાત તો બહુ સુપીરિયર છે. તો સમજાય છે આપણે શું વાત કરીએ છીએ? કે આપણે પહેલી બે ડાળમાં જોયું કે જીવ 4 ગતિમાં દુઃખી છે, સેકન્ડ ડાળમાં જોયું કે મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્રને કારણે દુઃખી છે, હવે 3rd ડાળમાં એનો ઉપાય બતાવે છે. તો પહેલા ડેસ્ટિનેશન બતાવે છે કે જો ભાઈ તું સુખી થઈશ તો તું પહેલા આવો થઈશ, સમજાય છે? કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સુખનું કારણ છે, તો એ સુખી થઈને જીવ ક્યાં પહોંચશે? તો આવી રીતના આવા ભગવાન જે છે, જે પૂર્ણ નિરાકુર છે, ત્યાં જઈને પહેલા પહોંચશે એ બતાવે છે. જો આગળ વાંચીએ, આત્મ કો હિત હે સુખ, અને એ સુખ કેમાં છે? તો સુખ આકુલતા બિન કહીએ, જેને આવી આકુલતા ન હોય એને સુખ છે. તો એ સુખ ક્યાં છે? આકુલતા શિવ માહી ન તાતે, એ આકુલતા શિવમાં એટલે કે મોક્ષમાં નથી, સમજાય છે? એ આકુલતા મોક્ષમાં નથી. તો હવે શું કરવાનું? તાતે શિવ મગ લાગ્યો જઈએ, કે આકુલતા મોક્ષમાં નથી, માટે હે ભવ્ય જીવો તમે બધા મોક્ષ માર્ગમાં લાગો, સમજાય છે? તમે બધા મોક્ષ માર્ગમાં લાગો. કેમ લાગો? કેમ કે આકુલતા જેનાથી આપણે બધા દુઃખી છીએ એ મોક્ષમાં નથી, તો તમે બધા મોક્ષ માર્ગમાં લાગીને મોક્ષને પામો, બરાબર? આગળ હવે શું કહે છે? કે સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મગસો દ્વિવિધ વિચારો. સમ્યક દર્શન જ્ઞાન, સમ્યક દર્શન જ્ઞાન ચરણ, ચરણ એટલે કે ચારિત્ર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષ માર્ગનો ઉપાય છે, પણ એ મોક્ષ માર્ગ કેવો છે? કે શિવમગ તો દ્વિવિધ વિચારો. એ શિવમગ બે ટાઈપનો છે એટલે શું? કે અહીંયાથી પણ જવાય અને આમ ફરીને પણ જવાય એવી રીતના. એટલે કે તમે બે પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ થિંકિંગ છે, એટલે ઇટ ઇઝ જસ્ટ અ વે ઓફ એક્સપ્લેનિંગ કે મોક્ષ માર્ગ તો એક જ છે, પણ એને બે રીતે સમજાવવામાં આવે છે. કઈ બે રીતે સમજાવવામાં આવે છે? જો લાસ્ટ લાઈન, જો સત્યાર્થ રૂપ સો નિશ્ચય કારણ સો વ્યવહાર, કે જે સાચું છે, જો સત્યાર્થ જે રાઈટ છે એ તો નિશ્ચય છે, અને એની સાથે જે નેસેસરી રીઝન્સ કારણ હોય છે એને વ્યવહાર કહેવામાં આવે છે. જો આ બે લાઈનને હજી વધારે ડિટેલમાં સમજો. સેકન્ડ હાલમાં શું કીધું આપણને કે મોક્ષ માર્ગ આપણો, સોરી, જે સંસારની મિસ્ટેક થાય છે એ શું મિસ્ટેક થાય છે કે મિથ્યા દર્શન, જ્ઞાન અને ચારિત્ર. બરાબર, જીવની ભૂલ શું છે? મિથ્યા દર્શન, જ્ઞાન અને ચારિત્ર. હવે અહીંયા એનો સાચો પુરુષાર્થ શું છે? સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. બરાબર, ફરીથી એમાં દર્શન એટલે જીવના શ્રદ્ધા ગુણનું પરિણામ, જ્ઞાન એટલે જીવના જ્ઞાન ગુણનું પરિણામ, અને ચારિત્ર એટલે કે જીવના ચારિત્ર ગુણનું પરિણામ. એટલે જીવના આ ત્રણ ગુણની જે પર્યાય છે એ જ્યારે રોંગ એટલે કે મિથ્યા રૂપે પરિણમે છે તો એને મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર કહેવાય, અને સાચી પરિણમે તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર કહેવાય છે. હવે એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર જેવું છે એવું સેમ રીતે એક્સપ્લેન કરવામાં આવે તો એને નિશ્ચય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર કહેવાય છે, અને જેવું એકચ્યુઅલી નથી પણ એવી રીતે ખાલી સમજાવવામાં આવે તો એને વ્યવહાર કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જેવી રીતના કોઈ મધર હોય એ આમ તો બહુ જેન્ટલ હોય એના છોકરા માટે, રાઈટ, પણ છોકરો ભણતો ન હોય તો એના પર ગુસ્સો કરે કે નહીં, એને ગુસ્સો કરીને સમજાવે કે નહીં. બરાબર, તો ત્યારે ટેમ્પરરી મમ્મી કેવી છે? ટેમ્પરરી બહુ ગુસ્સાવાળી છે. બરાબર, પણ એકચ્યુઅલી કેવી છે? એકચ્યુઅલી બહુ શાંત છે, બહુ સારી. બરાબર, તો મમ્મીને શાંત કેવી? એ તો એનો એકચ્યુઅલ સ્વભાવ છે એટલે એને કહેવાય નિશ્ચય. મમ્મી નિશ્ચયથી તો શાંત જ છે પણ અત્યારના સિચ્યુએશનલ એ બહુ ગુસ્સાવાળી છે એટલે એમ પણ કહેવાય કે ગુસ્સાવાળી. બરાબર, હવે જેવી રીતના એક્ઝામ્પલ નહીં, હવે જનરલી કેવું હોય કે આપણે અમુક વસ્તુ માનતા હોય, સપોઝ કોઈ પર્સન હોય એને સ્વીટ બહુ ભાવતી હોય, હા, એને સ્વીટ બહુ ભાવતી હોય પણ હવે એને ડાયાબિટીસ ડિટેક્ટ થાય તો રિયાલિટી શું છે? કે હી શુડ સ્ટોપ ઈટિંગ સ્વીટ્સ રાઈટ ધેર. બરાબર, પણ એ ઇમિડિયેટલી સ્ટોપ કરી શકે છે? નથી થતી ને, ધીરે ધીરે સ્ટોપ થાય છે, ધીરે ધીરે થાય ને. તો પહેલાં હવે સપોઝ એવરી ડે એક ગુલાબજાંબુ ખાતો હશે તો હી વિલ ઈટ વન્સ એવરી વીક, એના પછી મેબી વન્સ એવરી ટુ વીક્સ, એના પછી વન્સ મેબી અ મંથ, અને ધીરે ધીરે જઈને સ્ટોપ થઈ જશે, રાઈટ. તો એકચ્યુઅલી શું છે કે એને સ્ટોપ કરી જ દેવી જોઈએ, દેટ ઇઝ ધ રિયાલિટી, તો દેટ ઇઝ નિશ્ચય. પણ એ સ્ટોપ નથી કરી શકતો તો ઓછું પણ કરે, પહેલાં કરતાં ઓછું પણ કરે તો એને કહેવાય કે નહીં, વેરી ગુડ, વેરી ગુડ, યુ હેવ ડન અ નાઇસ જોબ. બરાબર, એકચ્યુઅલી નાઇસ જોબ છે, એકચ્યુઅલી તો હજી ખાય જ છે, એકચ્યુઅલી ઇટ ઇઝ સ્ટીલ હી ઇઝ સ્ટેન્ડિંગ ઇન અ રોંગ પોઝિશન, સમજાય છે ને, પણ તો પણ પહેલાં કરતાં ઓછું છે એટલે વ્યવહારથી એમ કહેવાય કે વેરી ગુડ, પણ નિશ્ચયથી શું કહેવાય કે ભાઈ બંધ કર, નહીં તો, સમજાય છે. એટલે વ્યવહાર ઇઝ એકચ્યુઅલી રોંગ, વ્યવહાર એટલે શું કે એકચ્યુઅલી રોંગ, પણ કમ્પેરેટિવલી પહેલાં બહુ વધારે રોંગ હતું એના કરતાં હવે ઓછું રોંગ છે એટલે વ્યવહારથી ઇટ ઇઝ પ્રેઝેબલ, એમ કે તમે સારું કહ્યું. હા, રોંગનું રોંગ જ છે, જેવી રીતના કે હવે સમજો, હવે આઈ એમ ગિવિંગ ધી એકચ્યુઅલ એક્ઝામ્પલ કે જીવનો એકચ્યુઅલ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર શું છે? કે પોતાના જીવને ઓળખે, હું આ જીવ છું એવી દ્રઢ માન્યતા કરે, એમાં જ જાણે અને એમાં જ સ્થિર થઈ જાય. બરાબર, એટલે એકચ્યુઅલી શું થવું જોઈએ કે હું અહીંયા ઊભો છું, બસ હું અહીંયા જ ઊભો રહું, અહીંયાથી ઘરે જવું જ નહીં, મારો આત્માનું ધ્યાન કરું એટલે એને જાણું, એમાં જ સમાઈ જાઉં અને એમાં જ સમાઈને અહીંયા ઊભો રહ્યો, જેમના ભગવાન ઊભા છે એવી રીતે, સમજાય. દેટ ઇઝ ધ એકચ્યુઅલ, એને કહેવાય નિશ્ચય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. પણ એવું આપણે ઇમિડિયેટલી કરી શકીએ છે? નથી કરી શકતા ને. તો પહેલાં જે સાવ પાઠશાળામાંય નહોતા હોતા, મંદિરે નહોતા હોતા, કાંઈ નહોતા કરતા, એના કરતાં હવે આવવા લાગ્યા એટલે એને કહેવાય કે ગુડ, યુ હેવ ડન અ નાઇસ જોબ, સમજાય છે. એટલે એમ કહેવાય કે ભાઈ વ્યવહારથી આ જૈન છે, પણ નિશ્ચય થી શું છે ભાઈ, નિશ્ચય થી નથી, હજી તમે બહુ દૂર છો. સમજાય છે કે નહીં? સમજાય છે કે નહીં? એવી જ રીતે જે પણ હવે આપણે એમ જોઈએ કે બધા બધા જીવ અલગ અલગ ગ્રેડેશન એમના ભાવના હોય ને, કે કોઈક તો સાવ નાસ્તિક હોય, એને જરા ઇન્ટરેસ્ટ ન હોય, હા, અને કોઈક બહુ વધારે ધર્મમાં શ્રદ્ધા કરતો હોય, માન્યતા કરતો હોય. તો આ તો જે છે નાસ્તિક, જે એકે વાર મંદિરમાં આવતો નથી, એને આખા દિવસનો કાર્યક્રમ આખો ઊંધો ઊંધો જ છે. સવારના 12 વાગે તો ઉઠે, પછી 2 વાગે તો નાસ્તો કરે, પછી 4 વાગે જમે અને રાતનું 12 વાગે જમે, બરાબર. એ એની લાઈફસ્ટાઈલ છે. અને આજે રોજ મંદિરમાં આવે છે, એની લાઈફસ્ટાઈલ કેવી છે કે સવારના 5 વાગે ઉઠી જાય, રોજ 6 વાગે 6:30 અભિષેકમાં આવે, પૂજા કરે, સ્વાધ્યાય કરે, પછી જઈને પોતાનું ઘરે કંઈક સ્વાધ્યાય કરે, બપોરને કંઈક વાંચે, એક્સેટ્રા, બરાબર. પાણી વચ્ચે પણ એક લેવલ છે ને બધા, આની વચ્ચે આખા અલગ અલગ સ્ટાઇલના લોકો છે કે નહીં? તો આને આના કરતાં થોડુંક ઇમ્પ્રૂવ થયું એટલે કહેવાય કે વ્યવહારમાં તમે જીન માર્ગમાં આવ્યા, બરાબર. તો વેરી ગુડ. પછી બહુ વાર અહીંયા ઊભો રહે ને તો પછી કહેવાય કે ભાઈ શું વેરી ગુડ, હવે આગળ વધ. સમજાય છે કે નહીં? પછી અહીંયાથી જરાક આગળ વધે એટલે એને વ્યવહારમાં કહેવાય વેરી ગુડ. પણ નિશ્ચય ઓલવેઝ એક જ હોય, નિશ્ચય અહીંયા પહોંચશું ત્યારે કરે. સમજાય છે? બાકી વ્યવહારમાં ઘણું ઘણું કહેવાય. વ્યવહાર દ્રષ્ટિ એટલે શું, કે એક રીતે સમજાવવાની પદ્ધતિ. જેવી રીતના હું કોઈ અમેરિકન સાથે ઊભો હોઉં અને એ મને કહે કે તમે ક્યાં રહો છો, તો હું કહું કે ભાઈ હું ઇન્ડિયામાં રહું છું, બરાબર. હવે હું કંઈ આખા ઇન્ડિયામાં રહું છું નહીં ને, તો એક્ચ્યુઅલ આન્સર ઇઝ રોંગ. પણ એને સમજાવવા માટે થઈને એમ કીધું કે ભાઈ ઇન્ડિયામાં રહું છું. પણ હવે હું કોઈ ઇન્ડિયન સાથે જ ઊભો હોઉં તો એને ન કહું કે ભાઈ હું ઇન્ડિયામાં રહું છું, તો એને હું શું કહું કે ભાઈ હું મુંબઈમાં રહું છું, બરાબર ને. એટલે વ્યવહાર કેવો છે? વ્યવહાર બદલતો છે, તમારી જ્યાં તમારી ભૂમિકા પ્રમાણે વ્યવહાર બદલાય છે. અને નિશ્ચય શું છે? નિશ્ચય એટલે કે ઓલા અમેરિકાવાળાને બી એમ કે હું મારા ઘરમાં રહું છું, તેને કંઈ સમજાતું નથી, બરાબર. એટલે વ્યવહારથી નિશ્ચયને સમજાવવામાં આવે છે. સમજાય છે? હવે આ એક્ચ્યુઅલ સેન્સમાં કે આપણે શું કરવાનું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કરવાનું છે. તો સમ્યક દર્શન એટલે શું કરવાનું છે? બસ પોતાના આત્માને સમજો ને એમાં શ્રદ્ધા કરો, થઈ ગયું સમ્યક દર્શન. પણ આટલું કહેવાથી સમજાતું નથી, એટલે પછી એક એક સ્ટેપ્સ આપવામાં આવે છે કે ભાઈ પહેલાં દેવશાસ્ત્ર ગુરુને સમજો, પછી એમાંથી સાત તત્વને સમજો, સાત તત્વને સમજીને હું જીવ છું ને આ બાકી બધા પર છે એમ ભેદ વિજ્ઞાન કરો. હવે ભેદ વિજ્ઞાન કરી લીધું એટલે આ હું જીવ છું એવી હવે માન્યતા કરો. સમજાય છે? એટલે આ બધા વ્યવહારના મોક્ષ માર્ગ છે, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, સાત તત્વની શ્રદ્ધા. સમજાય છે? અને નિશ્ચય મોક્ષ માર્ગ શું છે, કે બસ પોતાના આત્માને જાણો, એમાં જ શ્રદ્ધા કરો અને એમાં લીન થઈ જાઓ. સમજાય છે? તો આ નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગમાં આ રીતે બે રીતે ફેર છે. સમજાય છે? નિશ્ચય અને વ્યવહારમાં ઘણું કન્ફ્યુઝન છે, પણ વાત બહુ સિમ્પલ છે. સપોઝ કોઈ સાવ અભણ વ્યક્તિ હોય અને એને કેવું હોય કે ભાઈ તે શું ભણ્યું છે, તો આપણે મેં ઇન જનરલ કહીએ કે ભાઈ હું એન્જિનિયર છું, બરાબર. પણ એન્જિનિયર શું, એન્જિનિયર તો ઘણા બધા હોઈ શકે. તો જરા એજ્યુકેટેડ પર્સન હોય તો હું એને કહું કે ભાઈ હું કેમિકલ એન્જિનિયર છું, બરાબર. સિમિલરલી વેન યુ કમ ઇન કેમિકલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર બી ઘણા બધા હોઈ શકે. તો કોઈ એન્જિનિયર હોય અથવા કેમિકલ એન્જિનિયર હોય તો એને હું કહું કે ભાઈ હું કેમિસ્ટ્રીમાં આ પર્ટિક્યુલર ફિલ્ડમાં હું ભણેલો છું. સમજાય છે કે નહીં? નિશ્ચય એક્ચ્યુઅલ શું છે? એક્ચ્યુઅલ તો એ જ છે કે હું કેમિસ્ટ્રીમાં આ ફિલ્ડમાં ભણેલો છું, પણ એ ઓલા સાવ અભણને કહું તો એને કાંઈ પલ્લે નહીં પડે. એટલે એને સામેવાળાને સમજીને એને અનુરૂપ આન્સર આપવો, એ વ્યવહાર આન્સર. અને એક્ચ્યુઅલ આન્સર જે હોવો એ નિશ્ચય. સમજાય છે? તો હવે આ શાસ્ત્ર શેના માટે લખાયેલું છે, કે આપણા જેવા બધા સંસારી જીવો માટે લખાયેલું છે ને. તો એના માટે થઈને જ જે થોડો વધારે સ્વાધ્યાય હોય એને કહે છે ભાઈ નિશ્ચય મોક્ષ માર્ગ શું છે, કે નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય સમ્યક ચરિત્ર. એ આપણને સેકન્ડ ગાથામાં આવશે જયારે બહુ ડિટેલમાં જોઈશું. ત્યારે એમ કે આત્માનો નિશ્ચય કરો, આત્માને જ જાણો, એમાં જ સ્થિર થઈ જાઓ, એટલે પતી ગયું. પણ આટલું કહેવાથી આપણને સમજાતું નથી, આપણને બેસી નથી જતું, એટલે પછી વ્યવહારમાં જઈને આખું આપણને ડિટેલમાં સમજાવશે કે જો ભાઈ ત્રણ ટાઈપના જીવ હોય છે, એક બહિરાત્મા છે જે સાવ બહિર વસ્તુમાં જ છે, ઘર મકાન ગાડી કપડામાં જ ડૂબેલો છે, એક અંતરાત્મા છે. અંતરાત્મા શું છે કે હવે એને આત્મા શું છે સમજાઈ ગયું છે અને સમ્યક દર્શન પામ્યો છે, પણ હજી એને પૂરી સ્થિરતા નથી ભગવાન જેવું. અને એક પરમાત્મા છે કે જે પોતાનામાં હવે પૂરી સ્થિરતા કરી લેશે તો એ આવી રીતના પરમાત્મા બનશે. આ આખો આખો જીવના ડેવલપમેન્ટનો પ્રોસેસ છે. એના પછી શું છે કે આ જીવને છોડીને પણ બાકી ઘણી બધી વસ્તુ છે સંસારમાં, તો પૂજ્વલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ બધું બતાવશે. પછી આશ્રવ જીવના જ રાગ દ્વેષ આદિ ભાવો બતાવશે, એને કેવી રીતના છોડવા અને કેવી રીતના આત્મામાં લાગુ બધું ડિટેલમાં આમાં બતાવશે. પહેલાં જ બીજી ગાથામાં તો કહી દીધું કે ભાઈ આત્માને જાણો ને એમાં સ્થિર થઈ આવશો, આમ તો પતી ગયું, સમજાય છે ને. પણ એટલાથી જીવને સમજાયું નહીં, એટલે પછી આખું ડિટેલમાં સેકન્ડ ડાલ ફરીથી કહે છે અને એ વ્યવહાર રીતે સમજાવવાની પદ્ધતિ, સમજાય છે. નિશ્ચયને વ્યવહારમાં ફરક સમજાય છે. નિશ્ચય એટલે વસ્તુ જેવી છે એવું સ્ટ્રેટ કહી દેવું. આપણને કોઈ પૂછે કે ભાઈ જૈન ધર્મનો મેસેજ શું છે, જૈન ધર્મમાં કહેવામાં શું આવે છે, તો એક જ સેન્ટન્સમાં કહી શકાય કે ભાઈ બધા જીવમાં ભગવાન થવાની લાયકાત છે અને જીવ પોતાના પુરુષાર્થથી ભગવાન થઈ શકે. જૈન ધર્મનો મેસેજ તો આટલો જ છે. પણ આટલું કહેવાથી સામેવાળાને જો ન સમજાય તો એના માટે ડિટેલમાં આપણે શાસ્ત્રો લખ્યા છે ને બધા, સમજાય. તો સૌથી પહેલાં જો તાવ અન્ય મતવાળો હોય જેને જૈન ધર્મનું એબીસીડી ન ખબર હોય તો એને પહેલાં તો લાવશે કે ભાઈ જો પહેલાં દ્રવ્ય ગુણ પર્યાય સમજ, પછી એમાં છ દ્રવ્ય છે એ સમજ, પછી એમાં એક જીવ છે એ સમજ, પછી જીવના આવા ભાવો થાય છે તો એ સાત તત્વ સમજ. હવે એમાં જીવના આવા ખરાબ ભાવ છે અને આવા સારા ભાવ છે અને એ જ મોક્ષની પર્યાય છે. આ બધું સમજ્યા પછી હવે તું એમ સમજ કે તારામાં આટલું પોટેન્શિયલ છે કે તું મોક્ષ પ્રાપ્ત કરી શકે. એટલે પહેલાં જ કહી દીધું કે ભાઈ દરેક જીવમાં ભગવાન થવાની લાયકાત છે, પણ એ ન સમજાય એટલે આખું ડિટેલમાં સમજાય, સમજાય. તો જ્યારે એને ફર્સ્ટ સ્ટેપમાં દ્રવ્ય ગુણ પર્યાય સમજાવે છે તો એમ કહેવાય કે ભાઈ જૈન ધર્મ સમજે છે, પણ એકચ્યુઅલી કાંઈ હજી સમજતો નથી. વ્યવહારથી એમ કહેવાય સમજે છે. નિશ્ચયથી તો જ્યારે ઓલું સમજશે કે હું ભગવાન થવાને લાયક છું ત્યારે સમજો કહેવાશે, સમજાય છે. આ ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા નિશ્ચય વ્યવહાર ના, એવું થોડું ક્લિયર થયું હશે. હજી આપણે જ્યારે વધારે ડિટેલમાં જશું સેકન્ડ ગાથાને એમાં તો બહુ વધારે ક્લિયર થશે. અચ્છા, આપણી લાસ્ટ 5-10 મિનિટ્સ છે. આપણે સેકન્ડ ડાલનું પેપર લાસ્ટ વીક લીધું હતું, કોઈનું રહી ગયું હોય અને કોઈને લખવું હોય તો મારી પાસે થોડા એક્સ્ટ્રા પેપર છે, તમે લઈ જઈ શકો છો. આપણી આજે થર્ડ ડાલ આપણે ચાલુ કરી છે, એનું થોડું સ્કીમેટિક જોઈ લીધું. અત્યારે આપણે ડિસેમ્બરમાં છે, લગભગ ડિસેમ્બરથી જૂન સુધી 6-1 મહિના મને લાગે છે, એમાં આપણે આ થર્ડ ડાલ કમ્પ્લીટ કરશું, બરાબર. થર્ડ ડાલમાં ટોપિક ઘણા બધા છે, આપણે જોયું તો હમણાં શરૂઆતમાં ઘણા બધા અલગ અલગ ટોપિક છે, એટલે કરતા લગભગ 6-1 મહિના તો લાગશે. એટલે આપણે લગભગ સેમેસ્ટર વાઇઝ પેટર્ન ફોલો કરીએ છીએ. ઓલમોસ્ટ ડિસેમ્બર અને જૂન લગભગ એવી રીતના આપણી એક્ઝામ આવશે, તો થર્ડ ડાલની એક્ઝામ લગભગ જૂનમાં આવશે, બરાબર. દેટ ઇઝ વન. હવે થર્ડ ડાલની ગાથાઓ બધી 4-4 લાઈનની છે, ફર્સ્ટ અને સેકન્ડ ડાલની 2-2 લાઈનની છે, એટલે નેવર રિલેટિવલી ઇઝીયર ટુ રીડ અને રિમેમ્બર. થર્ડ ડાલની ગાથાઓ રિમેમ્બર યાદ રાખવી થોડી અઘરી, પણ યાદ તો રાખવી પડશે. એટલે જૂન સુધીમાં તમારી પાસે ટાર્ગેટ છે, 17 ગાથા છે, દરેક ગાથામાં 4-4 પદ છે, એટલે તમારે જૂન સુધીમાં બધી ગાથાઓ યાદ કરવાની છે. હમણાં જ હું કોકની સાથે વાત કરતો હતો કે હવે સપોઝ જીવ એકદમ પથારીમાં હોય, છેલ્લા ટાઈમમાં હોય, શાસ્ત્ર વાંચવાની તાકાત ન હોય, કદાચ આંખ ચાલતી ન હોય, અથવા તો શાસ્ત્ર ઉપાડવાની તાકાત ન હોય, શરીર ચાલતું ન હોય, અને ત્યારે આપણો પુણ્યના ઉદય બી ઓછા હોય કે કોઈ સંભળાવવા માટે ન હોય, તો ત્યારે શું કરશો? આજે યાદ રાખેલું હશે ને તો ત્યારે બહુ કામમાં આવશે, બરાબર? હવે અત્યારના આપણી બધાની તાકાત છે, જ્ઞાનની એવી તાકાત છે કે યાદ હમણાં રહેશે. એકવાર માની ઉંમરમાં થયા પછી યાદ નહીં રહે. એટલે હમણાંથી એટલે ગાથાને યાદ કરવા પર સ્ટ્રેસ આપવામાં આવે છે, બરાબર? સેકન્ડ ડાલની હમણાં આપણે પેપર લીધું, તેમાં પહેલો ક્વેશ્ચન ગાથા ઉપર જ છે. ઘણા લોકોના ગાથામાં જ માર્ક્સ ગયા છે, કેમ કે યાદ નહીં આવે તો ઓબ્વિયસલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવડશે જ નહીં, બરાબર? એટલે માર્ક્સ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ અત્યારે યાદ રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે ક્યારેય ટ્રેનમાં કે ક્યારે પણ જતા હોય, મગજ એમને એમ ખાલી હોય તો ખરાબ વિચારોમાં પડે, એના કરતાં તમે ગાથા રિસાઈટ કરી શકો છો, અને આત્માનો વિચાર એના પરથી તમે કરી શકો છો. સમજાય છે? આ જીવ આ વાંચે છે શેના માટે? આપણે સ્વાધ્યાય શેના માટે કરીએ છીએ? કે આ બધું જાણીને મારા આત્માનું સ્વરૂપ કેવું છે હું સમજી શકું, અને એ સમજીને હું મારી જાતને વધારે સમજું. તો આ ખાલી ક્લાસમાં આવીને કાંઈ મતલબ નથી. આ ક્લાસ તો અઠવાડિયામાં એક જ વાર થાય છે, પણ ધીસ ઇઝ મોર લાઈક અ બૂસ્ટર ડોઝ. તમારે આખા વીકમાં તમારી જાતે આ રિસાઈટ કરીને વાંચીને પોતાની જાતે વિચાર કરવાનો છે કે જો હું રિયલી આત્મા છું તો મારો નેચર કેવો છે અને હું કેવી રીતના સુખ પામી શકું. Am I really unhappy? This should be the first question that should arise in your mind. આમાં તો દરેક ગાથામાં ગાથામાં કે ભાઈ જીવ ચાર ગતિમાં દુઃખ ભોગવે છે, બરાબર? આપણને રિયલી હમણાં દુઃખ લાગે છે? આપણે મનુષ્ય ગતિમાં છીએ ને, રિયલી આપણને દુઃખ લાગે છે? પહેલાં તો એ ફીલ થવું જોઈએ કે મને દુઃખ લાગે છે, તો આનું કંઈ બેનિફિટ છે વાત. તો એ ફીલ કેવી રીતના થશે? આપણી આજુબાજુ આપણે જે સિચ્યુએશનમાં ઊભા છે એને જ એનાલાઇઝ કરવું પડશે. હવે મારી સિચ્યુએશન અલગ હશે, તમારા સર્કમસ્ટાન્સીસ અલગ હશે, તમને જે વિચારો ચાલતા હોય, જે ચેલેન્જીસ આવતી બધી અલગ હશે. તો બધા પોતપોતાના જે ચેલેન્જીસ છે એને એનાલાઇઝ કરો કે આમાં મને દુઃખ છે કે સુખ છે. અને આ ભગવાન જે બેઠા છે, જેને કોઈ સિચ્યુએશન, જેને કોઈ ચેલેન્જ જ નથી, એમને દુઃખ છે કે સુખ છે? સમજાય છે કે નહીં? જ્યારે આમ કમ્પેરિઝન તમારા માઇન્ડમાં વિચાર કરીને કરશો તો તમને આ વાંચવાનો કંઈ મન થશે અને વધારે ઇન્ટરેસ્ટ આવશે. સમજાય છે? આ તમે જાતે ઘરેથી પણ વાંચો, એને વાંચો, ગાથા પણ યાદ કરો, આના પર ગુરુદેવશ્રીના પ્રવચન છે એ પણ સાંભળો. એ પ્રવચન ઘણા વધારે ડિટેલમાં હોય, આપણે અહીંયા શું લેવલ આપણે થોડું ડાઉન રાખવું પડે, પણ એ ગુરુદેવશ્રીના પ્રવચન થોડા વધારે, એટલે જેને વધારે ડિટેલમાં સજાય કરવાનો ઇન્ટરેસ્ટ હોય એ પ્રવચન પણ સાંભળીને આવો તો તમને બહુ વધારે મજા આવે, બરાબર? કોઈને કાંઈ ક્વેશ્ચન છે થર્ડ ડાલ ઉપર? ઓકે, તો આપણે આજે ક્લાસ અહીંયા પૂરો કરીએ. દિનવાણી શુદ્ધિ કરીએ છીએ.
હે જિનવાણી ભારતી તોહી જપો જિન રે જો તેરા શરણાગતિ સો પાવે સુખ છે. જિનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાયો સો વાણી મસ્તક નમો સદા જે તો.
બોલો જિનવાણી માતનો જય. જય જિનેન્દ્ર બધાને.